એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા વિષય પર આમ તો ઊંડા ઉતરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે, ભય.
હમ,
અને આ માટે આપણે ગેવિન ડી બેકરના બહુ જ પ્રખ્યાત પુસ્તક ધ ગિફ્ટ ઓફ ફિયર એટલે કે ભયની ભેટમાંથી કેટલાક મુખ્ય વિચારો જોઈશું.
હા, અને આ પુસ્તક ખબર છે ખરેખર વિચારવા પ્રેરે એવું છે. આપણે મોટે ભાગે ભયને કેવી રીતે જોઈએ? કંઈક નકારાત્મક, ટાળવા જેવું.
બરાબર.
પણ ડી બેકરનું કહેવું છે કે સાચો ભય એ તો એક ભેટ છે, એક સિગ્નલ સિસ્ટમ આપણને બચાવવા માટે.
હા, અને આજના સમયમાં જે બધું આટલું ઝડપી છે, અણધાર્યું છે, ત્યાં આપણી અંદરની એ સૂઝ, એ ઇન્ટ્યુશનને સમજવી કેટલી જરૂરી છે, નહીં?
ચોક્કસ, બહુ જ જરૂરી.
ઘણીવાર એવું થાય છે ને કે આપણે સારા દેખાવા માટે કે પછી વધુ પડતું વિચારું છું એવા ડરથી મનમાં જે સિગ્નલ આવે એને દબાવી દઈએ.
સાચી વાત. આ પુસ્તક એ જ સિગ્નલને ઓળખતા શીખવાડે છે, એના પર વિશ્વાસ કરતા.
તો આ વિચારો આપનાર લેખક કોણ છે? ગેવિન ડી બેકર. એમનો પરિચય પણ રસપ્રદ છે.
ખરેખર એ કોઈ સામાન્ય લેખક નથી, એ તો અમેરિકામાં હિંસાની આગાહી અને સંચાલન એટલે કે પ્રિડિક્શન અને મેનેજમેન્ટમાં ટોચના એક્સપર્ટ ગણાય છે.
ઓ વાહ.
એમની કંપની છે જીડીબીએ. દુનિયાભરની મોટી હસ્તીઓ, સરકારો, કોર્પોરેશનો બધાને સિક્યુરિટી એડવાઇસ આપે. એમણે તો મોઝાઇક જેવી સિસ્ટમ બનાવી છે.
મોઝાઇક?
હા, જેનો ઉપયોગ સીઆઈએ અને યુએસ સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ પણ કરે છે હિંસક વર્તનની આગાહી કરવા માટે.
એટલે એમનું જ્ઞાન ખાલી પુસ્તકીયું નથી, પ્રેક્ટિકલ છે, વર્ષોનો અનુભવ.
બિલકુલ. પણ એમને જે વસ્તુ ખરેખર અલગ પાડે છે ને તે એમનો પર્સનલ અનુભવ છે.
એમ શું છે?
તેઓ પોતે આમ તો હિંસાથી ભરેલા ઘરમાં મોટા થયા હતા.
ઓ,
એટલે બાળપણના એ અનુભવોને કારણે તેઓ માનવ વર્તન અને હિંસાના સંકેતોને બહુ નાની ઉંમરથી સમજતા થઈ ગયા. એટલે એમના લખાણમાં ખાલી વિશ્લેષણ નથી, ઊંડી સહાનુભૂતિ પણ છે. એમને ખબર છે કે ભોગ બનનાર પર શું વીતે.
તો ચાલો પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. ભયની ભેટ, ટાઇટલ જ ઘણું કહે છે. મુખ્ય મુદ્દો શું છે?
મુખ્ય મુદ્દો એ છે કે સાચો ભય એટલે પેલો જે અચાનક લાગે કોઈ પરિસ્થિતિમાં અને તીવ્ર હોય, એ નબળાઈ નથી. એ તો આપણી અંદરની એક બહુ જ સોફિસ્ટિકેટેડ સિક્યોરિટી સિસ્ટમ છે, ઉત્ક્રાંતિથી મળેલી,
જે આપણને કહે છે અહીં કંઈક ગડબડ છે, ધ્યાન આપ.
બરાબર. એ જ આપણી અંતઃપ્રેરણા, આપણી ઇન્ટ્યુશનનો અવાજ છે.
અંતઃપ્રેરણા, આપણે આ શબ્દ બહુ વાપરીએ, પણ ડી બેકર એને કઈ રીતે જુએ છે? કોઈ મિસ્ટિક પાવર જોઉં?
ના ના, બિલકુલ નહીં. ડી બેકર બહુ જ સ્પષ્ટ છે, ઇન્ટ્યુશન કોઈ જાદુ નથી.
તો શું છે?
એ એક કોગ્નેટિવ પ્રોસેસ છે, પણ બહુ જ ઝડપી, નોન કોન્શિયસ લેવલ પર. આપણું મગજ સતત આસપાસના વાતાવરણમાંથી નાના નાના સંકેતો લેતું રહે છે અને એને આપણા જૂના અનુભવો અને જન્મજાત સમજ સાથે સરખાવે છે. જ્યારે કોઈ પેટર્ન, કંઈક જોખમી લાગે ને,
ત્યારે એલાર્મ વાગે ભયના રૂપમાં.
હા, અને ઘણીવાર આપણું કોન્શિયસ મન કારણ સમજે એ પહેલા જ.
પણ પ્રોબ્લેમ એ છે ને કે આપણો સમાજ, આપણો ઉછેર, એ આપણને આ એલાર્મને ઇગ્નોર કરવાનું શીખવે છે.
બરાબર.
પોલાઇટ રહેવું, કોઈને ખોટું ના લગાડવું, લોજિકલ બનવું, આ બધામાં પેલી અંદરની વૃત્તિ પર શંકા કરવા લાગીએ છે.
ચોક્કસ. અને ડી બેકર કહે છે કે આ બહુ જ ડેન્જરસ છે. ખાસ કરીને સ્ત્રીઓને તો ઘણીવાર તું બહુ ઇમોશનલ છે કે વધુ પડતી શંકા કરે છે એમ કહીને
એમની ઇન્ટ્યુશનને દબાવી દેવાનું શીખવાય છે.
હા, એટલે પુસ્તકનો હેતુ આ કન્ડિશનિંગને તોડવાનો છે, આપણને આપણી આ ભેટને ફરીથી ઓળખવા, એનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.
ભયને દુશ્મન નહીં, દોસ્ત ગણવાનો.
એક્ઝેક્ટલી.
ચાલો હવે થોડા ઊંડા જઈએ. પુસ્તકમાં ડી બેકર આ ભયના સંકેતોને ઓળખવામાં કેવી રીતે મદદ કરે છે?
હા,
પેલી કેલીની વાત હતી ને શરૂઆતમાં.
હા, કેલીનો કેસ સ્ટડી.
હા,
બહુ પાવરફુલ છે. એ કરિયાણું લઈને એપાર્ટમેન્ટમાં જાય છે અને એક અજાણ્યો માણસ મદદ કરવા આવે છે. કેલીને અંદરથી કંઈક ઠીક નથી લાગતું. પેલો માણસ જરૂર કરતાં વધુ ફ્રેન્ડલી લાગે છે, મદદ કરવા ઉતાવળો છે, સિગ્નલ મળે છે.
પણ
એ વિચારે છે કે ના પાડીશ તો ખરાબ લાગશે અને મદદ લે છે અને પછી હુમલાનો ભોગ બને છે.
આ બતાવે છે કે એની ઇન્ટ્યુશન સાચી હતી, પણ સોશિયલ પ્રેશરમાં આવીને એને અવગણે.
એટલે મુખ્ય શીખ એ છે કે સાચો ભય એ ચિંતા નથી, એ વર્તમાન ક્ષણમાં જે ખતરો છે એનો સંકેત છે.
અને આ ઇન્ટ્યુશનના મેસેજ અલગ અલગ રીતે આવી શકે ને?
હા, કોઈવાર મનમાં કંઈક ખટક્યા કરે, કોઈવાર અચાનક કોઈ વિચાર આવે, કોઈવાર શંકા જાય, અથવા તો શરીરમાં કંઈક થાય,
જેમ કે પેટમાં ગડબડ થવી, રૂવાંટા ઊભા થઈ જવા.
બરાબર. ડી બેકર કહે છે, આ સંકેતોને લોજિકલી સાચા ઠેરવવાની રાહ ના જુઓ, બસ સાંભળો, માન આપો.
પુસ્તકનો એક બહુ પ્રેક્ટિકલ ભાગ છે પિન્સ, પ્રી ઇન્સિડન્ટ ઇન્ડિકેટર્સ, હિંસાની ભાષા સમજવા માટે. આ શું છે
પિન્સ? એટલે એવી ચાલાકીભરી ટેકનિક્સ જે હિંસક ઇરાદાવાળા લોકો વાપરે છે. શા માટે? પીડિતનો વિશ્વાસ જીતવા, એમની બાઉન્ડ્રી ટેસ્ટ કરવા, એમને એકલા પાડવા.
ઓકે, આ કોઈ સિક્રેટ કોડ જેવું નથી, પણ
ના ના, આ તો માનવ વર્તનની પેટર્ન છે જેને આપણે ઓળખતા શીખી શકીએ છીએ.
રસપ્રદ. કયા મુખ્ય પીઆઈએનએસની વાત છે? આપણે બધા સાત તો નહીં જોઈ શકીએ, પણ અમુક મુખ્ય.
હા, ચોક્કસ. એક બહુ મહત્વનું છે ફોર્સ્ડ ટીમિંગ, એટલે કે હુમલાખોર આપણે જેવા શબ્દો વાપરે, જાણે તમે બંને એક ટીમમાં છો.
પેલી કેલીના કિસ્સામાં જેમ કહ્યું, ચાલો આપણે અંદર લઈ જઈએ.
બરાબર. તમે તો અજાણ્યા છો, પણ એ એક બનાવટી નિકટતા ઊભી કરે છે જેથી તમારી સાવચેતી ઓછી થઈ જાય.
બીજું જે મને બહુ સ્ટ્રાઇક થયું તે છે ચાર્મ અને નાઇસનેસ, આકર્ષણ અને નમ્રતા.
હા,
ડી બેકર કહે છે કે ચાર્મ એ કોઈનું લક્ષણ નથી, એ એક એક્શન છે, સાધન છે.
સાચી વાત.
જ્યારે કોઈ અજાણી વ્યક્તિ જરૂર કરતાં વધુ ચાર્મિંગ કે નાઇસ બનવાનો પ્રયત્ન કરે, ત્યારે એલર્ટ થવું જોઈએ. એ કદાચ તમને નિશસ્ત્ર કરવા માટે હોય.
બરાબર. સાચી નમ્રતા તો શાંત હોય છે, એમાં દેખાડો ના હોય.
અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ પિન કયું?
સૌથી નિર્ણાયક છે, ના શબ્દને અવગણો.
ડિસ્કાઉન્ટિંગ ધ વર્ડ નો.
હા, જે વ્યક્તિ તમારી સ્પષ્ટ નાને માન નથી આપતી, ભલે ને એ નાની વાતમાં હોય, એ મૂળભૂત રીતે તમારી બાઉન્ડ્રી તોડી રહી છે, તમને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ તો બહુ મોટો રેડ ફ્લેગ કહેવાય.
બિલકુલ. એટલે જ ડી બેકરનું પેલું ફેમસ વાક્ય છે,
ના એ પૂર્ણ વાક્ય છે, નો ઇઝ અ કમ્પ્લીટ સેન્ટેન્સ. તમારે તમારી ના માટે કોઈ લાંબુ કારણ આપવાની જરૂર નથી. ના એટલે ના.
બસ. આ સિવાય પણ છે, જેમ કે ટાઈપ કાસ્ટિંગ, તમારા પર કોઈ લેબલ લગાવીને તમને કંઈક કરવા મજબૂર કરવા.
જેમ કે તમે તો બહુ ગર્વિષ્ઠ લાગો છો, મદદ નહીં લો.
હા, એટલે તમે એ લેબલ ખોટું સાબિત કરવા મદદ લઈ લો. પછી પેલું વધુ પડતી ડિટેલ્સ આપવી, જૂઠ છુપાવવા, બિનમાંગેલું વચન આપવું, આ બધું ઓળખતા આવડે તો
આપણે ચાલાકી ભર્યા ઈરાદા વહેલા પકડી શકીએ.
ચોક્કસ.
પુસ્તક બાળકોના રક્ષણ વિશે પણ વાત કરે છે, એ મને બહુ અગત્યનું લાગ્યું.
હા, અને બહુ જ મહત્વનો મુદ્દો છે. આપણે બાળકોને શું શીખવીએ? અજાણ્યા જોડે વાત ના કરશો,
વિશ્વાસ કરતા શીખવવું જોઈએ.
એટલે કે જો કોઈ પણ વડીલ વ્યક્તિ, ભલે એ ઓળખીતા હોય, સંબંધી હોય, ગમે તે, જો એમને અસ્વસ્થ, અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે,
તો એમને સ્પષ્ટ ના કહેવાનો અને ત્યાંથી દૂર જવાનો અધિકાર છે. એમને એ સમજાવવું પડે.
એમની લાગણીઓ કરતા એમની સેફટી વધુ ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર. બાળકોને ના કહેવાની શક્તિ આપવી એ બહુ મોટું પગલું છે એમને સુરક્ષિત રાખવામાં.
તો આ બધી ચર્ચા પછી આ પુસ્તકમાંથી ક્યા મુખ્ય મેસેજ આપણે લઈ શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો મેસેજ, ભય ખરેખર ભેટ છે, એને નકારો નહીં, સાંભળો, આદર કરો, એ તમારી સુરક્ષા માટે છે.
બીજું,
હિંસા ઘણીવાર અનુમાનિત હોય છે, એ રેન્ડમ નથી હોતી, એની પેટર્ન હોય છે, એના સંકેતો હોય છે. જો આપણે એ ઓળખતા શીખીએ તો ઘણા જોખમો ટાળી શકાય.
ત્રીજું, તમારી ઇન્ટ્યુશન પર વિશ્વાસ કરો, એ કોઈ વહેમ નથી, તમારા મગજની શક્તિ છે. સમાજ ગમે તે કહે, તમારી અંદરની સૂઝને સાંભળો.
અને ચોથું, પેલું નાનો અર્થ ના જ થાય છે. તમારી બાઉન્ડ્રી નક્કી કરો અને એને જાળવી રાખો. પોલાઇટનેસના નામે સેફટી કોમ્પ્રોમાઇઝ ના કરો.
બરાબર.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો તો એવા છે ને કે સીધા મગજમાં બેસી જાય.
હા, ખરું ને? જેમ કે પેલું ના એ પૂર્ણ વાક્ય છે. કેટલું સિમ્પલ પણ પાવરફુલ છે. તમારે કોઈને જસ્ટિફિકેશન આપવાની જરૂર જ નથી.
બિલકુલ.
અને બીજું, જ્યારે તમને ભય લાગે છે ત્યારે તમે ભવિષ્યની આગાહી નથી કરી રહ્યા, તમે વર્તમાનની આગાહી કરી રહ્યા છો.
હા, આ સાચા ભય અને ખાલી ચિંતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. ભય એટલે અત્યારે આ ક્ષણે કંઈક છે.
બરાબર.
મને પેલું પણ બહુ ગમ્યું, અસ્વીકાર ડિનાયલ એ અત્યારે બચાવો પછીથી ચૂકવો યોજના છે.
હા હા, ડેન્જર સિગ્નલને ઇગ્નોર કરો તો ત્યારે સારું લાગે, પણ પછી મોટી કિંમત ચૂકવવી પડે. તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં, ગુજરાતમાં, ભારતમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ?
મને લાગે છે ઘણી રીતે. જેમ કે પબ્લિક પ્લેસમાં, બસ, ટ્રેન, ભીડવાળી બજારમાં જો કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ તમને અંદરથી અજંપો આપે તો એ ફિલિંગ પર ધ્યાન આપો. કદાચ થોડું અંતર રાખો, કોઈ ઓળખીતાને ફોન કરી લો અથવા ત્યાંથી ખસી જાઓ, એને મારો વહેમ હશે કંઈને કાઢી ન નાખો.
સાચી વાત. નવા લોકો સાથે મળતી વખતે, ખાસ કરીને ડેટિંગમાં કે નવા સંબંધો બાંધતી વખતે, પીઆઈએન્સના સંકેતો માટે આંખ ખુલ્લી રાખો.
જેમ કે
કોઈ વધુ પડતું કંટ્રોલિંગ છે, તમારી નાની નાને પણ માન નથી આપતું, તમને બીજાઓથી અલગ પાડવાનો પ્રયાસ કરે છે, આ બધા વહેલા સંકેતો છે. એને ઓળખવા બહુ જરૂરી છે.
અને બાળકો માટે જેમ આપણે વાત કરી, એમને એમની ફિલિંગ્સ પર ભરોસો રાખતા શીખવવું અને જરૂર પડે ના કહેવાની હિંમત આપવી, એમની સેફટી સૌથી પહેલા.
આ પુસ્તકે ખરેખર આમ તો ભય વિશેની મારી આખી સમજ બદલી નાખી. પહેલા જે લાગણી એક નબળાઈ જેવી લાગતી હતી,
હા,
તે હવે એક પ્રોટેક્ટિવ ટૂલ જેવી લાગે છે. આપણી અંદર જ એક બોડીગાર્ડ છે, બસ આપણે એને સાંભળવાનું છે.
અને મારા માટે પીલું ના એ પૂર્ણ વાક્ય છે, એ વિચાર બહુ જ પાવરફુલ રહ્યો. એ આપણને આપણી જાતને પ્રાયોરિટી આપવાની હિંમત આપે છે, સોશિયલ પ્રેશર સામે આપણી સેફટીને મૂકવાની. અને એ પણ સમજાયું કે જોખમ ઓળખવાની ક્ષમતા આપણામાં છે જ, બસ એને ફરીથી જગાડવાની જરૂર છે.
બરાબર. આપણે શીખ્યા કે આપણી ઇન્ટ્યુશન પર વિશ્વાસ કરવો. પણ એક વિચાર આવે છે કે આજના ડિજિટલ યુગમાં, જ્યાં બધું ઓનલાઈન થતું જાય છે અને ભયના સંકેતો કદાચ જુદા હોય, વધુ સૂક્ષ્મ હોય, ત્યારે શું આપણી આ બાયોલોજિકલ ભેટ એટલી જ કામ કરશે?
સારો સવાલ છે.
એને નવા સંદર્ભમાં કેવી રીતે વાપરવી એ કદાચ આપણે સૌએ વિચારવા જેવું છે, નહીં?
ચોક્કસ, વિચારવા જેવો મુદ્દો છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.